હું કેવી રીતે પ્રાર્થના કરું? હું ઈશ્વર સાથે કેવી રીતે વાત કરું? પ્રાર્થના એ ઈશ્વરની સાથે વાતચીત છે. ઈશ્વર આપની સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. પ્રાર્થના વિશે બાઇબલ આપણને શું શીખવે છે તે જાણીએ. તે ઈસુ એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, પ્રભુ, તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો. લૂક અધ્યાય 11:1. એ જ પ્રાર્થના તમે પણ કરો. પ્રાર્થના પર બાઇબલના શિક્ષણમાં સ્તુતિ ગાન, આભાર સ્તુતિ, પાપ કબૂલાત અને પ્રાર્થના વિનંતીઓનો સમાવેશ થાય છે. સ્તુતિ ગાન ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપે છે. ગીતશાસ્ત્ર અધ્યાય 34:1-3. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. હિબ્રુ અધ્યાય 13:15. તેમણે આપણા માટે જે કર્યું છે તેના માટે આભાર સ્તુતિ કરવામાં આવે છે. યહોવાની આભાર સ્તુતિ કરવી તે સારું છે. ગીતશાસ્ત્ર અધ્યાય 92:1. આપણા પાપને માટે કબૂલાત છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 1 યોહાન 1:9. તમારી પ્રાર્થના વિનંતીઓ ઈશ્વર પાસે લાવો, કેમ કે તે તમને એવું કરવા માટે આમંત્રણ આપે છે. દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. ફિલિપી 4:6. ઈશ્વરને તમારી આત્મિક અને શારીરિક જરૂરિયાતો માટેની વિનંતી માથી 6:9-13 પ્રભુની પ્રાર્થનામાં દર્શાવવામાં આવી છે. જીવતા ઈશ્વર સાથે વાત કરવા માટે પ્રાર્થના એ તમારો વિશેષ લાભ અને તક છે. ન્યાયીઓ પર યહોવાની કૃપાદૃષ્ટિ છે. તેઓની અરજ પ્રત્યે તેમના કાન ઉઘાડા છે. ગીતશાસ્ત્ર અધ્યાય 34:15. તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. ગીતશાસ્ત્ર અધ્યાય 32:6. મારે ક્યાં પ્રાર્થના કરવી જોઈએ? ધાર્મિક સ્થળો અને સભાઓમાં પ્રાર્થના કરવી સારી વાત છે. જો કે ઈસુએ કહ્યું, ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ. 1 યોહાન 4:24. એક અસરકારક પ્રાર્થના તમારા શારીરિક સ્થળ પર આધાર રાખતી નથી. ઈસુએ કહ્યું, અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ. માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. માથી 6:5-6. અસરકારક પ્રાર્થના તમે ક્યાં પ્રાર્થના કરો છો તેના પર આધાર રાખતી નથી. તે તમારા હૃદયની સ્થિતિ એટલે કે ભાવ પર આધાર રાખે છે. તમે જાહેરમાં પ્રાર્થના કરો, તમે ખાનગીમાં, ગુપ્તમાં પણ પ્રાર્થના કરો. શું મારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી જોઈએ? ઈસુ, પાઉલ અને દાનિયેલ આમ કરતા હતા. લૂક 22:41. પ્રેરિતોના કૃત્યો 20:36 અને દાનિયેલ 6:10. ઘૂંટણે પડીને પ્રાર્થના કરો. જો કે બાઇબલમાં અન્ય લોકોએ ઊભા રહીને, આકાશ તરફ જોઈને, હાથ ઊંચા કરીને, ભૂમિ પર ઊંધા પડીને અને દિવાલ તરફ મુખ રાખીને પ્રાર્થના કરી. પ્રાર્થનામાં શરીરની સ્થિતિ માત્ર ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તે તમારા હૃદયની પરિસ્થિતિને વ્યક્ત કરતી હોય. મારે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, કેવી રીતે પ્રાર્થના કરવી, તે શું પ્રાર્થના કરવી તેના જેટલી અથવા તેના કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. બાઇબલની પ્રાર્થના તમારા હૃદયને ખુલ્લા અને પ્રમાણિકપણે ઈશ્વર સમક્ષ ઠાલવવાની બાબત છે. પ્રાર્થના કરવા માટે અથવા તમે જે માંગો છો તે આપવા, ઈશ્વરને દબાણ કરવા, કંઈ કહેવા માટે કોઈ ચોક્કસ શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યોની ખાસ ગોઠવણ જરૂરી નથી. બાઇબલની સૂચનાઓ અને ઉદાહરણોમાં પ્રાર્થનાનો સમાવેશ થાય છે. આભાર સ્તુતિ સાથે. 1 થેસાલોનિકીઓ અધ્યાય 5 કલમ 18. ખરા હૃદયથી મુખપાઠ કરેલ નહીં. યશાયા અધ્યાય 29 કલમ 13. અમથો લવારો અથવા બહુ બોલવાથી નહીં. માથી અધ્યાય 6 કલમ 7. ખુલ્લેઆમ, સીધે સીધી અને પ્રમાણિકપણે. યશાયા અધ્યાય 37 કલમ 14-17. ભક્તિભાવ અને ખંતથી. કલોસી અધ્યાય 4 કલમ 2. લૂક અધ્યાય 11 કલમ 5-10. અધ્યાય 18 કલમ 1-8. નિત્ય સતત. 1 થેસાલોનિકીઓ અધ્યાય 5 કલમ 17. આગ્રહપૂર્વક. રોમનો અધ્યાય 15 કલમ 30-32. અન્ય વિશ્વાસીઓ સાથે એક ચિત્તના થઈ. માથી અધ્યાય 18 કલમ 19-20. 1 તિમોથી અધ્યાય 2 કલમ 8. સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી. યાકૂબ અધ્યાય 1 કલમ 6-7. હિબ્રુ અધ્યાય 11 કલમ 6. ઈશ્વરની ઈચ્છા મુજબ. યોહાન અધ્યાય 15 કલમ 7. 1 યોહાન અધ્યાય 5 કલમ 14-15. ઈસુના નામમાં તેમની ઇચ્છતેચ્છા પ્રમાણે તેમના વિશ્વાસી તરીકે. યોહાન અધ્યાય 14 કલમ 13. અધ્યાય 15 કલમ 16. મારે શું પ્રાર્થના કરવી જોઈએ? પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં ઈસુએ તેમના શિષ્યોને તેમની દૈનિક શારીરિક અને આત્મિક જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા શીખવ્યું. યોહાન અધ્યાય 17માં તેમની પ્રાર્થનામાં ઈસુએ પોતાના માટે, તેમના શિષ્યો માટે અને જગત માટે પ્રાર્થના કરી. ઈસુએ વચન આપ્યું હતું કે તેમની ઈચ્છા અનુસાર તેમના નામે પિતાને કરવામાં આવતી વિશ્વાસુ પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપવામાં આવશે. યોહાન અધ્યાય 15 કલમ 7 કલમ 16. અધ્યાય 16 કલમ 23. 1 યોહાન અધ્યાય 5 કલમ 14-15. તમારે શું પ્રાર્થના કરવી જોઈએ તેના માટે બાઇબલની અન્ય સૂચનાઓ અને ઉદાહરણોમાં આ સામેલ છે. જ્ઞાનને માટે. યાકૂબ અધ્યાય 1 કલમ 5. બીજો કાળ વૃતાંત અધ્યાય 1 કલમ 7-12. આત્મિક સમજણ માટે. કલોસી અધ્યાય 1 કલમ 9-12. જેઓ તમારું અપમાન કરે તેઓ માટે. લૂક અધ્યાય 6 કલમ 28. સાજાપણું શક્ય છે. યાકૂબ અધ્યાય 5 કલમ 14-15. પરંતુ દરેક માટે નહીં. બીજો કરિન્થી અધ્યાય 12 કલમ 7-9. એકબીજા માટે. એફેસી અધ્યાય 6 કલમ 18. યાકૂબ અધ્યાય 5 કલમ 16. તમારા સરકારી અધિકારીઓ માટે. 1 તિમોથી અધ્યાય 2 કલમ 1-2. તમારી રોજની રોટલી માટે. માથી અધ્યાય 6 કલમ 11. માર્ક અધ્યાય 6 કલમ 41. અધ્યાય 8 વચન 6-7. જેઓને ખ્રિસ્તની જરૂર છે. રોમનો અધ્યાય 10 કલમ 1. ઈશ્વરની વાડીમાં કામ કરવા મજૂરો મળે માટે. માથી અધ્યાય 9 કલમ 37-38. સુવાર્તાની સાનુકૂળતાને સારું. કલોસી અધ્યાય 4 કલમ 3-4. ઈશ્વર તમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેનો ઉત્તર આપે છે. પ્રાર્થના સંબંધી ઈશ્વરની શરતો પૂર્ણ કરીએ તો તે તમને ચોક્કસ ઉત્તર આપશે. ઈશ્વરનો ઉત્તર કદાચ હા કે થોડી રાહ જુઓ અથવા ના હોઈ શકે છે. તમે માંગો કે કલ્પો એથી વિશેષ ઈશ્વર તમને આપી શકે છે. એફેસી અધ્યાય 3 કલમ 20. ઈશ્વરનું તમને અથવા અન્યોને રાહ જોવા માટે કહેવાનું કારણ તેમના ઉત્તર માટે તૈયાર કરવાનું હોઈ શકે છે અથવા તેમનો જવાબ સંપૂર્ણ ના હોઈ શકે છે. તેમનામાં વિશ્વાસ રાખીને, તેમના ઉત્તર પર સંપૂર્ણ ભરોસો રાખીને પ્રાર્થના કરો. તમારા ઈરાદાઓ મહત્વપૂર્ણ છે. તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોક પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. યાકૂબ અધ્યાય 4 કલમ 3. પતિઓ, તમારી પત્ની સાથે સારો વ્યવહાર કરો. બાઇબલ શીખવે છે કે પતિએ તેની પત્નીને પ્રેમ કરવો જોઈએ જેમ ખ્રિસ્ત મંડળીને પ્રેમ કરે છે. તેણીની સંભાળ રાખવી જોઈએ, પત્નીને સમજવી જોઈએ અને તેણીને જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપવું જોઈએ જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. પહેલો પીતર અધ્યાય 3 કલમ 7. બીજાઓને માફ કરો. માફ ન કરવાથી તમારી પ્રાર્થનાઓ અવરોધાય છે. બીજાઓને માફ કરવાથી તમે ઈશ્વર પાસેથી પણ ક્ષમાની અપેક્ષા રાખી શકો છો. માર્ક અધ્યાય 11 કલમ 25. માથી અધ્યાય 5 કલમ 23-24. અધ્યાય 6 કલમ 12-15. ન્યાયપણે વર્તો. ઈશ્વર સમક્ષ આત્મિક રીતે શુદ્ધ રહો અને ત્યારબાદ તમારી પ્રાર્થનાઓ ઘણું બધું હાંસિલ કરી શકે છે. પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે. નીતિવચનો અધ્યાય 15 કલમ 8. પરંતુ જો કોઈ તેમના નિયમથી વેગળો થાય તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે. નીતિવચનો અધ્યાય 28 કલમ 9. ઈશ્વર તમારું રક્ષણ કરે છે, તમને તૈયાર કરે છે અને તમને સંપૂર્ણ બનાવે છે. ઈશ્વરના ઇનકાર અને વિલંબ તમારા સારા માટે હોઈ શકે છે. જ્યારે તમે જાણતા નથી કે તમે જે માંગી રહ્યા છો તે તમને નુકસાનકારક છે ત્યારે ઈશ્વર તમારું રક્ષણ કરે છે. ઈશ્વર તમને તમારા કરતાં પણ વધુ સારી રીતે જાણે છે. ક્યારેક ઈશ્વર ના કહે છે કારણ કે તેઓ તમારું ભવિષ્ય જાણે છે અને તમારા માટે શ્રેષ્ઠ શું છે તે જાણે છે. ક્યારેક તેમનો વિલંબ તમને તેમના ઉત્તર માટે તૈયાર થવાનો સમય આપે છે. ક્યારેક તેમનો ઇનકાર અને વિલંબ તમારા વિશ્વાસને મજબૂત બનાવવા માટે હોય છે. વિશ્વાસ અને આભાર સ્તુતિ સાથે ઈશ્વરના ઉત્તરનો સ્વીકાર કરો. ઈશ્વર જાણે છે તેઓ શું કરી રહ્યા છે. ઈશ્વરની સાથે વાત કરો. ઈશ્વર સાંભળી રહ્યા છે. પ્રાર્થના કરતા રહો. દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. પહેલો થેસાલોનિકી અધ્યાય 5 કલમ 18. હું કેવી રીતે પ્રાર્થના કરું. કોપીરાઇટ 2026 જ્હોન ડી મોરિસ 3 દ્વારા, જે એક્ટ્સ 1:8 દ્વારા પ્રકાશિત થયેલ છે. તમે આ સંપૂર્ણ નિવેદન સહિતની સામગ્રીને કોઈપણ ફેરફાર કર્યા વિના તેને મુક્તપણે છાપી, નકલ, પોસ્ટ, ઇમેઇલ કરી અથવા મેસેજ તરીકે મોકલી શકો છો. તમે પાન નંબર 1 મથાળે તમારી મિનિસ્ટ્રી અથવા મંડળીનું નામ અથવા લોગો ઉમેરી શકો છો અને પાન નંબર 2 તળિયે નક્કર રેખા ઉપર તમારા સંપર્કની માહિતી ઉમેરી શકો છો. પ્રેયર 316 બાઇબલ પર જ આધારિત છે. તેનો ઉદ્દેશ્ય લોકોને પ્રાર્થના કરવા માટે અને ઈશ્વર સાથેના તેમના સંબંધમાં વૃદ્ધિ પામવામાં મદદ કરવાનો છે. તમે hello@mail316.org પર જો શક્ય હોય તો અંગ્રેજીમાં X18 પર ઈમેઇલ કરી શકો છો. અનુવાદ માટેની સેવાઓ www.christianlingua.com દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. હું કેવી રીતે પ્રાર્થના કરું? www.prayer316.org પર 48 ભાષાઓમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. અંગ્રેજી સંસ્કરણમાં અવતરણો ધ લોકમેન ફાઉન્ડેશનના ન્યૂ અમેરિકન સ્ટાન્ડર્ડ બાઇબલ 1995માંથી છે. આ અનુવાદમાં બાઇબલના અવતરણો GUJOVBSIમાંથી છે.